પ્રવચન નંબર 212 તારીખ 3/1/90 65 મિનિટ સમયસાર ગાથા 58-60
એકનો અભાવ થાય બીજાનો અભાવ ન થાય, એકમાં ફેરફાર થાય બીજામાં ફેરફાર ન થાય.
અભાવ
હોય તો મને તો આવી બહુ મજા આવી સ્વાધ્ય નો સવાય મારી વાત. એનો ભાવાર્થ છે પેલા તો જે ગાથા ને ટીકા એનો 1.5 લીટીમાં ભાવાર્થ પૂરો કરે છે, પછી ઉપરથી પોતે કહે છે જે મૂળમાં નથી ક્યાંય પણ પોતે વાત કરશે. 3 પારા છે એમાં પેલો પારો 1.5 લીટીનો ગાથા અને ટીકા એનો ટૂંકો કહી દીધો. આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત ભાવો સિદ્ધાંતમાં એટલે આગમમાં પદાર્થે સિદ્ધિ કરવા માટે સિદ્ધાંતમાં જીવના કયા છે તે વ્યવહાર રીતે કયા છે. આ બધા ભાવો છે એ વ્યવહારથી જીવના કયા છે નિશ્ચય નહીંથી એમ તેઓ જીવના નથી, કારણ કે જીવ તો પરમાર્થે ઉપયોગ સ્વરૂપ છે અનાદિ અનંત. જીવના નથી કેમ કે જીવ તો જ્ઞાન નહીં છે. હવે એટલી વાત કર્યા પછી પોતે ઉપરથી વાત કરે છે કે વ્યવહાર રહીથી જીવના છે ને નિશ્ચય રહીથી જીવના નથી. એ બે વાત જયારે કરી આચાર્ય ભગવાને ઉપર, આચાર્ય ભગવાને જે વ્યવહાર કરી છે એનો થોડો સ્પષ્ટીકરણ કરે છે. અહીં એમ જાણવું કે પહેલા વ્યવહારને એને અસત્યાર્થ કયો હતો, ત્યાં એમ ન સમજવું કે તે સર્વથા અસત્યાર્થ છે. કથનચિત અસત્યાર્થ જાણો, કારણ કે જ્યારે એક દ્રવ્યને જુદું પર્યાયોથી અભેદરૂપ, એક દ્રવ્યને જુદું પર્યાયોથી અભેદરૂપ એટલે ઉપયોગથી અભેદરૂપ તેના અસાધારણ ગુણ માત્રને પ્રદાન કરીને, એટલે ઉપયોગ જે લક્ષણ છે જ્ઞાન લક્ષણ છે એને પ્રદાન કરીને મુખ્ય કરીને કહેવામાં આવે, ત્યારે આમ કહેવામાં આવે આને મુખ્ય કરીને કહેવામાં આવે અભેદ રહેવે પર્યાયોથી અભેદ એટલે ગુણથી અભેદ ને ઉપયોગથી અભેદ તેના અસાધારણ ગુણમાત્રને જ્ઞાન તે આત્મા એમ કહેવામાં આવે કે જ્ઞાન તે આત્મા જાણે તે આત્મા એમ કહેવામાં આવે. પ્રધાન કરીને મુખ્ય કરીને કહેવામાં આવે ત્યારે ત્યારે પરસ્પર દ્રવ્યોનો નિમિત્ત નૈમિત્તિક ભાવ એટલે ઉપરના ગુણ સ્થાન માર્ગના સ્થાન બધા નિમિત્ત નૈમિત્તિકના ભાવો છે. નિમિત્ત નૈમિત્તિક ભાવ તથા નિમિત્તથી થતા પર્યાયો તે સર્વ ગૌણ થાય છે. ઓલું મુખ્ય થાય છે જ્યારે જ્ઞાન તે આત્મા ત્યારે નિમિત્ત નૈમિત્તિક થતા વિભાવ ભાવો વિકાર ભાવો ગુણ સ્થાન માર્ગના સ્થાન બધા એ બધા ગૌણ થઈ જાય છે. ગૌણ થાય છે પણ અભાવ થતો નથી. ત્યારે દ્રવ્યને મુખ્ય કરીને વિચાર કરવામાં આવે ત્યારે દ્રવ્ય તો અભેદ દેખાય છે, પર્યાયોથી અનન્ય દેખાય છે, જ્ઞાન માત્ર આત્મા દેખાય છે એમ જયારે દેખાય છે, દ્રવ્ય તરફ જોતા એમ દેખાય છે ત્યારે આ બધા ભેદો જે છે એ ભેદો દેખાતા નથી. પણ દેખાતા નથી એટલે છે જ નહીં એમ ન ગણું, પણ એનું અસ્તિત્વ છે ખરું, પણ એ ગૌણપણે જ્ઞાનમાં જણાય છે, મુખ્યપણે દ્રવ્ય જણાય છે, ગૌણપણે આ નૈમિત્તિક ભાવો જણાય છે એમ કહે છે. આવી ગયા બરાબર ટાઈમે આવ્યો હમણાં ચાલુ છે. આગળ ગૌણ થઈ જાય છે
એવું વાંચન બહાર જુઓ તો ભેદો દેખાય છે, બહાર જુઓ તો ભેદો દેખાય, અંતર જુઓ આત્મા દેખાય દેખાય છે.
ભેદની દ્રષ્ટિ કરાવવા માટે ભેદ હોવા છતાં અભેદની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી એટલે ભેદને અસત્યાર્થ અભૂતાર્થ
અવિદ્યમાન
નથી, અવિદ્યમાન છે જ નહીં. છેની એનો અર્થ આ દ્રષ્ટિમાં સામાન્ય દ્રષ્ટિમાં વિશેષ દેખાતું નથી એટલે એમ જ કહેવું જોઈએ કે મને દેખાતું માટે નથી, સમજી ગયા. પણ નથી એનો અર્થ એનામાં એ ભાવ નથી એમ નહીં, મને દેખાતા નથી એમ. પણ જ્યારે બે તત્વને સિદ્ધ કરવું હોય ત્યારે એક મુખ્ય ને એક ગૌણ હોય છે એમ. અનુભવના કાળમાં તો દેખાતું જ નથી, પણ અનુભવમાં જીવ લીન રહી શકતો નથી અને આવે છે સવિકલ્પ દિશામાં ત્યારે ભેદાભેદનું જ્ઞાતા છે તેમ સર્વ ગૌણ થઈ જાય છે. એક અભેદ દ્રવ્યની દ્રષ્ટિમાં જો આવ્યું એ જ આવ્યું ભેદ જોઈ જ આવ્યું ને, હમણાં કહ્યું ઉપરથી કહ્યું કે એક અભેદ દ્રવ્યની દ્રષ્ટિમાં એમ સામાન્ય ઉપર લક્ષ જયારે જાય છે ત્યારે લક્ષ બે જગ્યાએ નથી હોતું. નયનો ધર્મ એકને જાણે છે, અભેદને દ્રવ્યને સામાન્યને જાણે છે, નહીં પ્રમાણ બેને જાણે, પણ આ તો નયની વાત છે. એક અભેદ દ્રવ્યની દ્રષ્ટિમાં તેઓ એટલે આ બધા ભેદો પ્રતિભાસતા નથી એટલે દેખાતા નથી, નથી એમ નથી કેવું, આ દ્રષ્ટિ જોતા આ દેખાતા, સોના ઉપર દ્રષ્ટિ જોતા ઘાટ દેખાતો નથી એટલે ઘાટ નથી એમ નહીં, ઘાટ તો છે પણ આ અભેદ સોનાની દ્રષ્ટિમાં ઘાટ અવિદ્યમાન છે, ત્યાં નજર જ નથી એમ. બેનોને સોનું દેખાતું નથી, સોનાને ઝવેરીને ઘાટ દેખાતો નથી એની કિંમત નથી કરતી. અભેદ દ્રવ્યની દ્રષ્ટિમાં તેઓ પ્રતિભાસતા નથી એમ એટલે જણાતા નથી, માટે તે સર્વ તે દ્રવ્યમાં નથી, તે દ્રવ્યમાં નથી એમ કથનચિત નિષેધ કરવામાં આવે છે. જ્યાં કથનચિત ક્રિયા ત્યારે પ્રમાણનું લેવું, સર્વથા નિષેધ કરવામાં આવે છે ત્યાં દ્રષ્ટિ લેવી, સર્વથા અભાવ છે, છે જ નહીં. પણ એ જ્યારે દ્રવ્ય અને પર્યાય બે સિદ્ધ કર્યું હોય ત્યારે દ્રવ્યમાં તે નથી દ્રવ્ય દ્રષ્ટિ કરતા એમ કથનચિત નિષેધ કરવામાં આવે છે. જો તે ભાવોને તે દ્રવ્યમાં કહેવામાં આવે, કદાચ દ્રવ્યમાં આવે તો તે વ્યવહાર નહીંથી કહી શકાય છે, દ્રવ્યમાં છે નહીં. પણ એ આત્મામાં થાય છે. આ ચૌદ ગુણ સ્થાન માર્ગના સ્થાન એમ કેવું હોય તો વ્યવહાર નહીંથી કહેવાય. એટલે વ્યવહાર નહીં કહે છે એમ છે નહીં, દ્રવ્યમાં નથી પર્યાયમાં છે. પણ આખું પ્રમાણ જ્ઞાન પદાર્થ લ્યો તો એ દ્રવ્યના પરિણામ છે, માટે દ્રવ્યના ભાવો છે, દ્રવ્યમાં છે. પ્રમાણ જ્ઞાનથી જોતા એ દ્રવ્યમાં છે, નહીંથી જોતા દ્રવ્યમાં અભાવ છે એનો. બસ નહીં અને પ્રમાણ બે સાધન છે. પદાર્થની સિદ્ધિ આખા પદાર્થની પ્રમાણથી થાય છે અને નહીંની સિદ્ધિ એક ધર્મથી થાય. બસ કદાચ એ ભાવોને દ્રવ્યમાં કહેવામાં આવે, દ્રવ્યમાં તો પારિણામિક ભાવ છે, છતાં ચાર ભાવને દ્રવ્યમાં કહેવામાં આવે તો કઈ નહીંથી કહેવાય, એ વ્યવહાર નહીંથી કહી શકાય છે. ઉપચારથી આવો નહીં વિભાગ છે. એટલે કહ્યું તું ને વિરોધ આવે છે, કહ્યું તું વિરોધ આવે છે, છે નથી છે નથી કયા કરો છો, વિરોધ આવે છે. એની જ આ ગાથા છે, 58 ગાથા ઉપર મથાળું છે. હવે વળી પૂછે છે કે આ રીતે તો વ્યવહાર નહીં અને નિશ્ચયની ને વિરોધ આવે છે. એક કે છે કે આત્મામાં છે, એક નહીં કે છે, બીજે નહીં કે છે આત્મામાં નથી, તો સાચું શું? એ વિરોધ કેમ ટળે? કે પ્રમાણથી જો ને કથનચિત કયો તો વિરોધ ટળી જાય. અવિરોધ કઈ રીતે કહેવામાં આવે છે તેનો ઉત્તર દ્રષ્ટાંત દ્વારા ગાથાઓમાં કયો છે. આ વાત એવી છે કે દ્રષ્ટિના વિષય પૂર્વે જ્ઞાન પ્રગટ થાય છે. સમ્યક જ્ઞાનો યા સમ્યક જ્ઞાન મુખ્ય ગૌણ કરીને જાણે છે. અને જયારે આમ કરવું હોય ત્યારે પર્યાય મારામાં છે જ, અવસ્તુ છે, વસ્તુ જ નથી, દેખાતી નથી, અભેદમાં ભેદ દેખાતો નથી.
અંતરદ્રષ્ટિ વડે દેખતા એક દ્રવ્ય સર્વોપરી તત્વ
દેખાય,
કઈ દેખાતું
બીજું કઈ
દેખાતું.
જયારે જાણવાની વાત હોય ત્યારે મુખ્ય ગુણ હોય, મુખ્ય ગુણ છે જ્ઞાનમાં હોય. શ્રદ્ધામાં મુખ્ય ગુણ નથી, કેમ કે શ્રદ્ધાનો વિષય એક છે, શ્રદ્ધાનો વિષય બે નથી. જ્ઞાન સવિકલ્પ છે, તે બે ને વિષય કરે છે, વિષય કરે ને મુખ્ય ગુણ કરે. શ્રદ્ધા તો એકનું સામાન્ય ટંકોટ કે જ્ઞાયક ભાવ, બસ
જેમાં વિશેષનો અભાવ છે એવા સામાન્યને દેખે છે.
બસ એકલા સામાન્ય શ્રદ્ધાનો વિષય સામાન્ય છે, સામાન્ય વિશેષ બે નથી. અને નિશ્ચયનીનો વિષય પણ એક જ છે, પણ પ્રમાણનો વિષય બે છે. અને એ જ્ઞાનમાં પ્રગટ થાય જ છે પાછું, એમ શ્રદ્ધામાં બીજું પડતું નથી, એમ જ્ઞાનમાં બીજું પડતું નથી, એમ નથી છે. એમ શ્રદ્ધામાં તો બીજું પડખું જ નથી, અનાદિ અનંત એક જ. શ્રદ્ધે તો એકનું પડકો નહીં, શ્રદ્ધા પછી પણ સાદી અનંત કાળ એક જ પડકો. કોઈ કાળે પણ શ્રદ્ધા મચક ન ખાય. જ્ઞાન ગમે એટલો એને હલાવે, સંવાદ કરે, મચક ન ખાય. અને શ્રદ્ધા જ્ઞાનને ગમે એટલું દલીલ કરે કે તું મરી જાય બેને જાણીશ તો, તું પણ એક જ છે એમ જાણ, હું મારો સ્વભાવ નહીં છોડું તો તારો સ્વભાવ છોડું, સાથે રહે સ્વાદ. આ વિષય સમયસારમાં ચોખ્ખો છે, બાકી કઈ આટલી ચોખ્ખો. આ આખો સમયસારમાં ભેદજ્ઞાનનું ભરેલું છે, પણ નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, વ્યવહારે આમ નિશ્ચય, આમ નિશ્ચય વ્યવહારે આમ નિશ્ચય નહીં, બે નહીંથી સમજાવે છે. પછી એ નહીંનું અવલંબન છોડી દો, દ્રવ્યને એના સ્વભાવથી જો, નહીંનો સારો નથી, પર્યાયને એના સ્વભાવથી જો. બસ બે નહીઓનો જ્ઞાતાર્ય છે, પણ નહીં પક્ષ ગ્રહણ કરતો નથી. ને બે નહીં છે, બે નહીં નો વિષય પણ છે પણ પક્ષ નથી. ચિત્ત સ્વરૂપ જીવતો જ્ઞાન સ્વરૂપ જીવ, જ્ઞાન સ્વરૂપ અદભુત જૈન દર્શન છે. વસ્તુ દર્શન અદભુત અને એને દર્શાવનારું એક જ જૈન દર્શન, કોઈ જગતમાં બીજું દર્શન નથી. એક કરો બરાબર પૂરો થયો, આમાં કઈ પ્રશ્ન ઉઠે તો કયો, પછી આ બીજો પારો વાત છે. આ પ્રશ્ન અમે થોડોક લીધો હતો પણ કાલે બહુ કકડાટ હતો, શું ઓલા શૂટિંગ વાળા સિનેમા વાળા હતા એટલે પછી કયું પછી કરશે. કાલે બહુ નહોતું લીધું, એક એક લીટી એક એક શબ્દ નહોતો લીધો. વાત થઈ હતી કે શ્યાદવાદ આત્મામાં નથી, શ્યાદવાદ આત્મજ્ઞાન જે નવું પ્રગટ થાય છે એમાં શ્યાદવાદ છે, એમાં મુખ્ય ગુણ છે. આ શ્યાદવાદ થી લીધું ને,
શ્યાદવાદમાં મુખ્ય ગુણ,
શ્યાદવાદમાં મુખ્ય ગુણ એમાં કથન થી જોય, એમાં બે પડખા હોય, એક મુખ્ય ગુણ થાય શ્રદ્ધામાં અને શ્રદ્ધાના વિષયમાં. શ્યાદવાદ તો જવાબ છે, શ્યાદવાદ છે ને એ જ્ઞાનનો ધર્મ છે, શ્રદ્ધાનો ધર્મ નથી. શ્રદ્ધા નિર્વિકલ્પ છે, જ્ઞાન સ્વરૂપ છે. એટલે આવ્યું હતું બરાબર, એમ
એકદમ બરાબર. આત્મામાં શ્યાદવાદનો અભાવ, આત્મજ્ઞાનમાં શ્યાદવાદનો.
એ આત્મજ્ઞાન થી અત્યારે આ પેલો પારો કયો, એ મુખ્ય ગુણ કર્યું કે સર્વથા સત્યાર્થ નથી એમ, જ્ઞાનના વ્યવહાર નહીં માટે છે. જ્ઞાનમાં એક વ્યવહાર નહીં ને એક નિશ્ચય જ નહીં, બે જ નહીં થાય છે, ત્યારે પ્રમાણ થાય ને પૂરું.
જ્ઞાન ખોટું થાય,
જ્ઞાન ખોટું થાય. અને છતાં ભેદનું લક્ષ નથી, ભેદનું જ્ઞાન છે, ભેદનું લક્ષ નથી. ભેદનું લક્ષ હોય તો વ્યવહાર નહીં ઉભી થાય, એના સ્વરૂપને જોવો તો વ્યવહાર નહીં ઉભી ન થાય, જ્ઞાન થાય. શું કહ્યું કે પર્યાયો છે, વ્યવહાર નહીં નો વિષય છે તો જ વ્યવહાર નહીં છે ને, પણ જો તમે એને નહીંથી જુઓ તો ઇન્દ્રિય જ્ઞાન છે, જ્ઞાનથી જુઓ તો નહીં નથી. ઈ સ્વરૂપ જેવું છે એવું તેને ધ્યાનમાં આવી જાય જ્ઞાનમાં. એટલે શું પર્યાયને જાણે ત્યારે શું નહીં હોય તો જાણે, ઇન્દ્રિય જ્ઞાન હોય તો જાણે, ને અતિન્દ્રિય જ્ઞાન પર્યાયને ન જાણે, જાણે પણ પર્યાય દ્રષ્ટિ થાય
ન થાય,
કેમ કે લક્ષ નથી,
લક્ષ નથી. અતિન્દ્રિય જ્ઞાનમાં પર્યાય સ્વભાવ જણાય છે.
હા, આનંદ જણાય કે નહીં હું તમને પૂછું,
જણાય છે
એ જણાય છે, પર્યાય છે આનંદ હોય તો એ પણ જણાય છે, એમાં ભરતી ઓટ આવે સવિકલ્પ નિર્વિકલ્પ એ જણાય છે. હવે એ જે જાણે છે અતિન્દ્રિય આનંદને કોણ જાણે છે, ઇન્દ્રિય જ્ઞાન જાણે છે કે અતિન્દ્રિય જ્ઞાન?
ઇન્દ્રિય જ્ઞાનમાં જ અતિન્દ્રિય આનંદ જણાય છે,
જણાય છે બરાબર છે. હવે એ જણાય છે છતાં એનું લક્ષ નથી,
લક્ષ નથી, લક્ષ વગર જણાય છે,
લક્ષ વગર જણાય છે. કેમ કે નિયમ છે પણ લક્ષ અભાવા, ભેદના લક્ષ્ય જ્ઞાનની ઉત્પત્તિ જ ન થાય. આનંદની પર્યાય જણાય ખરી પણ એ લક્ષ્ય નથી,
બરાબર.
એટલે અતિન્દ્રિય જ્ઞાન પણ ભેદા ભેદે જાણે છે. કેવડી ભગવાન કે ભેદા ભેદે જાણે કે ન જાણે,
પણ ભેદને જાણવું તેનું લક્ષ્ય કરીને જાણવું એવું નથી.
હા, પણ તમે જયારે વ્યવહાર નહીંથી આમને જણાય છે, વ્યવહાર નહીંથી જણાય છે તો ઇન્દ્રિય જ્ઞાન, જ્ઞાનથી જણાય છે તો ઇન્દ્રિય જ્ઞાન નથી,
તો અતિન્દ્રિય જ્ઞાન છે.
વ્યવહારની તો લક્ષપૂર્વક જાણે, વ્યવહાર નહીં લક્ષપૂર્વક જાણે, લક્ષ વગર જાણે
ને બાદ. બસ જ્ઞાન ને ભેદનું લક્ષ ન હોય, વ્યવહાર નહીં ને લક્ષ હોય એટલે તે ઇન્દ્રિય જ્ઞાન છે.
બહુ સારી વાત છે.
એ ચોપડી માગે છે. ફોન કરો.
વ્યવહાર ને લક્ષ પૂર્વક જાણતા હૈ
એટલે એટલે જો નહી થી નહી ને જાણવું છોડી દો. નહી સાધન જ નથી
બરાબર,
નહી ખરેખર સાધન નથી.
પર્યાય સ્વભાવ ને જાણવા માટે વ્યવહાર ને સાધન નથી.
આપણે બે નહીં ની વાત કાલ કરી હતી
બરાબર,
એક નહીં ની નિશ્ચય ની વાત તો ઉડાડી હતી નહીં ને, પણ બીજે થી પછી વ્યવહાર ની ઉડાડી સ્વભાવ થી જોવો પર્યાય ને. પર્યાય અનિત્ય છે, કઈ નહીં અનિત્ય છે, વ્યવહાર નહીં અનિત્ય છે, નહીં
સ્વભાવ છે અનિત્ય.
અચ્છા પર્યાય અશુદ્ધ છે, કઈ નહીં કે અશુદ્ધ છે, એ પર્યાય નો સ્વભાવ થી અશુદ્ધ છે, ધર્મ છે એનું અર્ણે બજાવે છે, નહીં નું શું કામ. નહીમાં ઇન્દ્રિય જ્ઞાન ઉભું થાય છે અને નહીં ને છોડી દો ને તો કચ્છ ઇન્દ્રિય જ્ઞાન બળવાન થાય છે.
પર્યાય પણ સ્વભાવથી જોવાની ટેવ પાડો.
નહીં થી નહીં,
નહીં થી નહીં,
નહીઓ બીજાને સમજાવવા માટે છે. નહીઓનો પ્રયોગ તો કર જયારે બીજાને સમજાવતો હોય ત્યારે, પણ તું વિચારતો હોય ત્યારે નહીં નો પ્રયોગ છોડી દે. એમ એક જગ્યાએ આવે છે, કહી છે ને આચાર્યમાં છે, બહુ શબ્દો યાદ નથી. બીજાને સમજાવવા કાળે તો અભેદમાં ભેદ કરીને સમજાવ, અન્ય કાળે બીજાને સમજાવવામાં વ્યવહાર લઈને નિશ્ચય નહીં નો પ્રયોગ આવ્યો રહેતો નથી. કેમ કે એ સવિકલ્પમાં આવ્યા છે ને સાધક, પણ નિર્વિકલ્પ પરિણતિ ભલે છે, એક કૌશ એક કૌશ અનંત પર્યાય ને અક્રમે જાણે છે. અને બીજો જે કર્મચેતના ઉભી થાય છે નય જ્ઞાન, એ ક્રમે ક્રમે જાણે છે. પર્યાયની વાત છે,
પર્યાયની વાત છે,
અનંત પર્યાય ને એક સમયમાં અક્રમે જાણે એનો સ્વભાવ જ છે. દ્રવ્ય પર્યાયને અક્રમે જ જાણે. હવે જયારે બીજાને સમજાવવું હોય ત્યારે શ્રદ્ધાની પર્યાય, ચારિત્રની પર્યાય, જ્ઞાનની પર્યાય, સુખની પર્યાય, એ પર્યાયોને જયારે જાણવાની વાત આવે ત્યારે એમાં નય જ્ઞાન વ્યવહાર નહીં ઉભી થાય વગેરે થી નથી. ઇન્દ્રિય જ્ઞાન ક્રમે જાણે, અતિન્દ્રિય જ્ઞાન અક્રમે જાણે, મહાસિદ્ધાંત છે. આ બે હારે હારે છે. એક પર્યાયમાં બે ભાગ છે, એક પર્યાયમાં બે ભાગ છે, એક જ્ઞાન ચેતના અને કર્મચેતના. કર્મચેતનામાં બે નહીં છે, નિશ્ચય નહીં પણ છે અને વ્યવહાર નહીં છે. કર્મચેતનાના બે ભેદ શું, ગાડી પાસ જાય છે નહીં બોલો.
કર્મચેતનાના બે ભેદ છે.
હા, કર્મચેતના એટલે ઇન્દ્રિય જ્ઞાન, નહીં જ્ઞાન કાઉન્ટમાં એમ લખવું, સમજી ગયા. એના બે ભેદ, એક નિશ્ચય નહીં સવિકલ્પ અને એક વ્યવહાર નહીં સવિકલ્પ. બે એમ
બે સાથે
લ્યો તો પ્રમાણ ક્રમે લ્યો તો નહીં
પક્ષ છે, નહીં ઇન્દ્રિય જ્ઞાન છે, નહીં છે
નહીં છે,
સાથે જે રાગ છે પક્ષ છે, નહીં પક્ષ છે, નહીં પક્ષવાળું જ્ઞાન છે,
નહીં પક્ષવાળું જ્ઞાન. જયારે કેવું જ્ઞાન થાય છે ત્યારે નહીં પક્ષાવ છૂટી ગયો, કેમ કે ઇન્દ્રિય જ્ઞાન નો અભાવ થઈ જાય ને, હજી નહીં ક્યારે નયા તીર્થ જ્ઞાનમાં નહીં નથી ને નહીંમાં જ્ઞાન, જ્ઞાનમાં નહીં નથી નહીંમાં, તો જ્ઞાન વડે જણાય છે ખરેખર, નહીં વડે ક્રમે જણાય છે અને આકુરતાને ઉપજાવે છે, નહીં ક્રમે જાણે એક પછી એક પછી એક. થોડી ફૂટી તેલ નીકળે, લોહી નીકળે, દેખાય. રૂમાલ લઈ
લો,
રૂમાલ લાવો, રૂમાલ લીસો આપજો, લીસો ગરબચરો ની કટકો લશ્કરી ફૂટી લાગે. બેન દર્શન, વસ્તુ દર્શન બહુ ઘેરું છે. જેમ જેમ તમે ઉડાવ છો, જેમ જેમ ઉડાવ છો એમ સ્વરૂપ ચોખ્ખું થયું. ભેદનું અવલંબન કરે છે, એની સન્મુખ થઈને જાણે છે. રાગ જણાય તો એમનું લક્ષ ન હોય. દર્પણમાં આવ્યો હોય પ્રતિબિંબ છે, એ અતિન્દ્રિય જ્ઞાનની વાત એને કરી છે, એ ઇન્દ્રિય જ્ઞાન નથી. દર્પણ દાખલો છે અતિન્દ્રિય જ્ઞાન. એકલા એવા કે ભાઈ એવા અહીં એમ જાણવું કે પહેલા વ્યવહાર નહીં અસત્યાર્થ કહ્યો હતો, વ્યવહારને અસત્યાર્થ જૂઠો છે એમ કહ્યો હતો. ત્યાં એમ ન સમજવું કે તે સર્વથા અસત્યાર્થ છે, કથનચિત અસત્યાર્થ જાણવું. એટલે કે એ ખરેખર આત્મા નથી, એનો આશ્રય કરવા યોગ નથી, એમાં અહમ કરવા યોગ નથી, માટે તેને અસત્યાર્થ જાણવો એ બરાબર છે. પણ સર્વથા સત્યાર્થ નથી એટલે એનું અસ્તિત્વ જ નથી, પર્યાયનું અસ્તિત્વ જ નથી, ને પર્યાયમાં આ કોઈ ચાર ભાવ પ્રગટ જ થતા નથી એમ ન ગણું. એમ દરેકમાં ભલે નથી પણ પર્યાયમાં તો છે.
પહેલે જો અસત્યાર્થ
દ્રષ્ટિ અપેક્ષા છે, અસત્યાર્થ કયા, હવે જ્ઞાનની અપેક્ષા એ કથનચિત સત્યાર્થ ને કથનચિત અસત્યાર્થ. કથનચિત જયારે લગાડો તમે ત્યારે જ્ઞાન અપેક્ષા એ કથનચિત સત્યાર્થ, કથનચિત અસત્યાર્થ બે પ્રતિપક્ષ આવે છે. અને વ્યવહારને અસત્યાર્થ જ છે એ જયારે આવે ત્યારે દ્રષ્ટિપ્રધાન કથન લઈ લેવું, અભૂતાર્થ જ છે, સ્વભાવમાં છે જ નહીં. એમ
ચર્ચા થઈ
નહીં હોતા
પ્રમાણપૂર્વક નહીં મુખ્ય ગૌણ હોતા પર નયપૂર્વક જયારે પ્રમાણ થાય છે ત્યારે વિધિ નિષેધ હોય છે.
બરાબર
વાત કરી છે,
બરાબર છે. હવે જુઓ પેલું પ્રમાણ લઈએ આપણે, પ્રમાણપૂર્વક નહીં થાય છે
પહેલા
પ્રમાણપૂર્વક નહીં થાય છે એ વિષય લઈ લઈએ, પછી નહીંપૂર્વક પ્રમાણ. પેલા પ્રમાણપૂર્વક જયારે નહીં લઈએ આપણે ત્યારે એમાં પદાર્થની સિદ્ધિ થાય છે. પદાર્થની સિદ્ધિ શું પ્રવચન સારની સિદ્ધિ થાય છે, પ્રમાણપૂર્વક નહીં. પ્રમાણમાં શું દ્રવ્ય ગુણ પર્યાય સામાન્ય વિષય આખો પદાર્થ એ પ્રમાણનો વિષય થયો. હવે પ્રમાણ જ્ઞાનના વિષયમાં આજે પ્રમાણપૂર્વક નહીં છે એમાં વિધિ નિષેધ નથી, એમાં કેવળ જાણવાનું છે.
નહીં
ચક્રમાં લીધા હતા આ કોઈ વાત ચાલુ કરી અમે કે પ્રમાણપૂર્વક નહીં. પ્રમાણપૂર્વક નહીં માં શું છે કે પ્રમાણ જ્ઞાન તો અનંત ધર્મ આત્મક આખો એક પદાર્થ, સામાન્ય વિશેષ આખો આત્મા પદાર્થ, એનું નામ પ્રમાણ જ્ઞાન. હવે પ્રમાણ જ્ઞાનમાંથી તમે એક દ્રવ્યનું પ્રમાણ થઈ ગયું. હવે એમાંથી અસ્તિત્વ નામનો એક ધર્મ ઉઠાવો તો પ્રમાણપૂર્વક નહીં થઈ ગયું. અસ્તિત્વ પ્રમાણનો વિષય નથી, અસ્તિત્વ નયનો વિષય થઈ ગયો. વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેત્વ કોઈ પણ એક ધર્મ લ્યો તમે તો આખા પ્રમાણથી જાણેલા પદાર્થમાંથી તમે એક નહીં ને વિષય કર્યો ધર્મને તો એ નહીં થઈ ગયું. પ્રમાણપૂર્વક નહીં, પ્રમાણપૂર્વક નહીં હોય છે. પ્રમાણમાં નથી આવતો એને નહીં નથી, એટલે અન્યમતિ પ્રમાણમાં નથી એટલે પ્રમાણપૂર્વક નહીં પણ નથી. તો વિધિ નિષેધની વાત તો એટલે પેલો ભાગ જૈન દર્શનમાં આવી ગયો. છ દ્રવ્યને જાણે છે દ્રવ્યગુણ પર્યાય. આખા પદાર્થને ઉપજ જાણવો એનું નામ પ્રમાણ જ્ઞાન. પછી એક એક ધર્મને જાણવો, નિત્ય છે અનિત્ય છે દાખલા તરીકે, તો એ નહીં જ્ઞાન થઈ ગયું. નિત્યાનિત્ય છે એ પ્રમાણ જ્ઞાન નો વિષય. એમાંથી નિત્યને લ્યો તો નહીં અને અનિત્યને જાણો તો પણ નહીં જ્ઞાન થયું. એક ધર્મ આવ્યો ને એ આખા પદાર્થને જાણ્યા પછી એમાં નહીં લગાડો તો ખાલી જાણવાનો વિષય છે. એમાં કોઈ હેય ઉપાધે નથી, એમાં સાધ્યની સિદ્ધિ નથી, એમાં નવતત્વની સિદ્ધિ નથી. બસ એ પદાર્થમાં અનંત ધર્માત્મકને યુગપત જાણો ને એક એક ધર્મને જાણો તો નહીં, બસ એટલું જ, બસ એટલું જ. હવે એ સમયસારમાં છે, સમયસારમાં એ સવિકલ્પ પ્રમાણમાં આવી, પેલા સવિકલ્પ પ્રમાણમાં આવું દ્રવ્ય પર્યચર ઉપર તો આખી, પણ અહીંયા અટકવાનું નહીં. હવે પ્રમાણની બહાર તો જવાનું જ નહીં, પેલામાં અહીં બીજામાં, પણ અહીંયા પ્રમાણની બહાર જવું નહીં પણ પ્રમાણમાં અટકવું નહીં, એમાં સાધ્યની સિદ્ધિ થાય છે. પ્રમાણમાં અટકવું નહીં એટલે શું કે પ્રમાણ જ્ઞાનના વિષયમાંથી તમે એક હાથમાં લીધો, એક દ્રવ્ય સામાન્ય એક વિશેષ બે ઔષધ લેવા અત્યારે, બરાબર છે. સામાન્ય વિશેષને જાણે તો પ્રમાણ. હવે એ સવિકલ્પ પ્રમાણ, સવિકલ્પ પ્રમાણમાંથી સવિકલ્પ નિશ્ચય નહીં લ્યો કે શુદ્ધ છે તે આત્મા છે, નિત્ય છે તે આત્મા છે, અનિત્ય તે આત્મા નથી, પર્યાય છે કે આત્મા નથી, એમ સવિકલ્પ નહીં, નિશ્ચય નહીં. હવે એ જયારે છૂટી જાય ત્યારે સામાન્ય ને ગ્રહણ કરનારી એક નહીં હતી કે નહીં જ્ઞાન છૂટ્યું તો સામાન્યમાં આમ થયો તો અનુભવ થયો. હવે અનુભવ નહીંમાં થાય, અનુભવ જે થાય છે એ વિધિ નિષેધ આવ્યું ને કે સામાન્ય તેવું ને વિશેષ તેવું નહીં. એમ ઓમાં પેલું જે આપણે કહ્યું એમાં વિધિ નિષેધ નહોતો, એ તો જાણવાનું છે બસ. એમાં અન્યમતેનું ખંડન થાય છે, આવો બિલકુલ. અને આમાં પ્રયોજનની સિદ્ધિ થાય છે સમયસારથી કે સામાન્ય અને વિશેષ સ્વરૂપ વસ્તુ છે એમાં સામાન્યમાં વિશેષની નાસ્તી છે, નાયકમાં પ્રમત્તનું નથી એવું નાયક ભાવ તે હશે. તો નયપૂર્વક એટલે નિર્વિકલ્પ નહીં અનુભવ થયો, અને અનુભવ થાય ત્યારે એ જ્ઞાનમાં દ્રવ્યપર્યાયને જાણવાની શક્તિ આવી જાય યુગપત. તો નયપૂર્વક પ્રમાણ થાય. હવે નયપૂર્વક પ્રમાણ થાય પછી પાછું પ્રમાણપૂર્વક નહીં થી સમજાવાય. અનુભવના કાળે નહીંમાં જ અનુભવ થાય, પ્રમાણના પક્ષમાં અનુભવ ન થાય, પ્રમાણ પૂજ્ય નથી, પ્રમાણમાં એ ઉપાધિ નથી, નહીંમાં એ ઉપાધિ છે. એટલે શુદ્ધાત્મા હું છું, અશુદ્ધતા મારામાં નથી, નાસ્તી છે, એમાં અનુભવ થાય. અનુભવ થાય ત્યારે શુદ્ધ અશુદ્ધનો જ્ઞાતા થાય, એ પ્રમાણને નાટક સાધક છે ને, હોય છે બસ એટલું. એ નહીં પૂર્વક પ્રમાણ, એ સમયસારની પદ્ધતિ. ઓલી પ્રવર્તનસારની આખા જગતનું ખંડન થઈ જાય એમ વિશ્વનું. આવી વાત ક્યાંય નથી. અને એના માટે એમ કહ્યું, અનેકાંતોપી અનેકાંત પ્રમાણ નહીં સાધનમ, સમજી ગયા? એ પેલી વાત છે, ઓલી આ વાત નથી. કે આ વખતે ખ્યાલ આવ્યો કે આ જે છે ને એ બરાબર છે. એમાં માત્ર ત્યાં સુધી કે છે કે જેમ એક ઝાડ છે, તમે જોયું તો પ્રમાણથી આખું ઝાડ છે, પણ નહીંથી પાંદડું છે એ ઝાડ ને ડાળી પણ ઝાડ નહીં. એક એક ધર્મને જાણે છે અને પ્રમાણ યુગપદ બધા ધર્મને જાણે છે. તો હવે જયારે પ્રમાણનું તમે ઝાડ લીધું તો આમાં ફળ છે, આ થળ છે, આ ડાળી છે, આ પાંદડા છે, એ જયારે તમે ભેદ કરવા માંડ્યા તો નહીં થઈ ગઈ. હવે એ ઝાડને પ્રમાણથી જુઓ ને ઝાડને નહીંથી જુઓ, એમાં કઈ ધર્મ ક્યાં આવ્યો? એમાં ધર્મ નથી. બસ બસ હોય છે, પણ એમાં કોઈ સાધ્યની સિદ્ધિ નથી. છ ધર્મની સિદ્ધિ પ્રમાણથી ને નહીંથી થાય. છયે દ્રવ્યનું સ્વરૂપ છે આવું, એ જુદો વિષય છે જાણવાનો. આ સમયસારનો વિષય હે ઉપાધિ જુદો, સાધ્યની સિદ્ધિ સમયસારથી નિયમસારથી થાય. એમાં એકલું જ્ઞેય છે, પ્રમાણમાં જ્ઞેય અને નહીંમાં જ્ઞેય. ઝાડ છે એ પ્રમાણથી જોતો જ્ઞેય, અને એના એક એક પાંદડાને જોતો જ્ઞેય, એમાં ક્યાં એ ઉપાધિ છે? જ્ઞેયના જ્ઞેયને ભેદો બહાર, એટલું છે. અને આમાં જ્ઞેયમાં હે ને ઉપાધિ, જ્ઞેય તો છે આમાં એ ઉપાધિ. મુસંબી છે એ જ્ઞેય છે, એમાં એ ઉપાધિ છે.
હે ઉપાધિ પૂર્વક ગેય હોતા
હા. આ બહારના પદાર્થોના જ્ઞાનમાં એ ઉપાધિ ક્યાં છે? હાથીને જોયો તમે, પ્રમાણના વિષય થઈ ગયો. એક એક અંગને જો તો નહીં થઈ ગયું. હવે એમાં શું તો જાણવાનો વિષય છે. હવે પણ તમે એકલા પ્રમાણથી જુઓ અને કે એના હાથને પગ અવયવ કંઈ નથી તો ખોટું છે, એમ નથી. નહીંનો સમૂહ તે પ્રમાણ નથી, ધર્મનો સમૂહ તે ધર્મી છે. એટલે દ્રવ્યત્વ નામનો જયારે ધર્મ લીધો તો એ નહીં થઈ ગઈ. દ્રવ્યને જોવું તે પ્રમાણ, અને દ્રવ્યત્વ નામનો એક ધર્મ છે દ્રવ્યમાં, પરમેત્વ નામનો ધર્મ છે તો એ નહીં થઈ ગઈ.
દ્રવ્યાથી પણ એક નહીં થાય
છે,
એને આપણે આખવાદમાં જણાતો નથી.
હા,
આખા જે જાણવાની અપેક્ષા હતી, દ્રવ્યાથી નહીં પણ એક નહીં,
એક નહીં છે, આ કહું છે. દ્રવ્યને જાણે દ્રવ્યત્વને, બસ એ નહીં છે, એમાં કઈ વાત નથી.
પ્રમાણપૂર્વક મેં વો જ્ઞાન કા વિષય
હા, નહીં પૂર્વક પ્રમાણ હોતા હૈ
વો દ્રષ્ટિપૂર્વક જ્ઞાન.
હા, દ્રષ્ટિપૂર્વક જ્ઞાન હોતા બસ ઇસમે સાધ્ય કી સિદ્ધિ હૈ. બધા પ્રમાણપૂર્વક નહીંથી વાત કરે છે, નહીં પૂર્વક પ્રમાણની વાત ન ખ્યાલમાં ના આવે. પ્રમાણાભાસ છે તો નહીં પૂર્વક પ્રમાણ નથી, તો પ્રમાણાભાસ છે. એમાં ફેર
છે.
દ્રવ્ય તો લખ્યું ને એટલે નહીં નો વિષય થઈ ગયો. હા, બરાબર છે, બરાબર છે. દ્રવ્યત્વ નામનો એક એમાં સ્વભાવ છે ને, દ્રવ્ય છે ને દ્રવ્ય, દ્રવ્યત્વ, પરમેત્વ, વસ્તુત્વ, ઘણા ધર્મો છે, મનન ધર્મો છે.
એક ધર્મને જાણે છે ત્યારે બીજા ધર્મોનો અભાવ નથી, બીજા ધર્મો ગૌણ થઈ
જાય, ગૌણ થઈ જાય છે. હા, અભાવ ન હોય એકને મુખ્ય કરો તો અનંત ધર્મ ગૌણ થઈ જાય
છે. અભાવ નહીં,
અભાવ નહીં, બિલકુલ.
જયારે દ્રષ્ટિ પ્રગટ કરવા માટે તો
એક જ છે,
બીજું કઈ છે નહીં. એમ
ઉદગલના સ્પર્શ વર્ણની 20 પર્યાયથી જો એક એક પર્યાય નહીં જો તો બીજી પર્યાય કોણ થઈ જાય? એક ગુણ જો તો બીજું ગુણ કોણ થઈ જાય? અભાવ નથી એમાં. એક પરમાણુ લ્યો, ચાર ગુણ લ્યો, તો જયારે એક ગુણ ની વાત કરો તમે તો ત્રણ ગુણ મુખ્ય કોણ
થઈ જાય?
અભાવ નથી.
આપણે દ્રષ્ટાંત દિયા હતા વ્યાપારીનો,
વ્યાપારી
ગ્રાહક નું ને વ્યાપારી નું, વ્યાપારી ને બીજી બધી વસ્તુઓ ગૌણ હોય છે. એક મુખ્ય હોતી હે ત્યારે બીજી વસ્તુઓ ગૌણ હોય છે.
એક વેચે છે જયારે સાડી બતાવી 500 ની ત્યારે મુખ્ય, પણ બીજી સાડીઓ છે એના જ્ઞાનમાં ગૌણ પણ છે. અને ગ્રાહક છે એ એક સાડી 500 ની લીધી ને બાકી સાડી નો અભાવ છે, નાસ્તિ છે એ, અતિ નાસ્તિ એ લીધું. એ દાખલો બહુ સરસ,
બહુ સારું, એકદમ સાંગો પામ.
એક વેપારી છે ને ગ્રાહક છે,
વેપારી તો જાણે છે એને કે એવું કહ્યું પણ છે, બધો પોતાનો માલ છે,
પોતાનો માલ છે,
બધું પોતાનું.
એમાં એક સાડી એને એ નથી,
તો ફેંકી દે.
તો વેપારી નું કહેવાય ને.
અને ઓલા ને કે છે પછી મીઠાભાઈ વાત કરી કે એકમાં 20 રૂપિયા નો ભત હતો અને બીજી સાડીમાં 100 રૂપિયા નો ભત હતો, તો ના પર વજન કરીએ કે જો આ નવી જાત છે, પાકું આમ છે આમ તેમ, કારણ કે એ ઓલામાં 20 રૂપિયા નો ફોન હો નફો. એટલે ઓલી તો કે એ નફાને ક્યાં છે, એને તો ગમે એલિયા બાકી એ છે,
બસ એને એક જ દેખાય છે,
એક જ દેખાય છે. બીજી સાડીઓ જગત અત્યારે દેખાતી
છે જ નહીં એના માટે.
ફ્રૂટ લેવા જાય તો મુસ્લિમ વિભાગ ગયો તો ઓલા ફ્રૂટની વાતો કરે, દાળમ ના, નહીં 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 નહીં, મારે કઈ સાંભળવું નથી, મારે કુસુમ.
બરાબર છે,
ઉપાધેયમાં ઉપાધેય વસ્તુ દેખાય ખરેખર હે, પણ જ્ઞેય પણ અંદર દેખાય અનુભવ ના કાળ.
સહી હે, એકદમ ઉપાધેય જ જ્ઞેય થાય છે,
એક જ જ્ઞેય છે, પણ એ દેખાતી જ નથી. લક્ષ પડી ગયું નાખું
આપને, કા ગ્રાહક થવું પેલા,
ગ્રાહક
પછી વેપારી થવું,
પછી વેપારી. કેસેટમાં
આપણે જોશું ત્યારે બહુ જોર શોર થી,
જોર શોર થી ખુલ્લા દિલ થી. એને મુખ્ય ગૌણ નથી વેપારી, એટલે બધું તો સાડી મુખ્ય જ છે, ગૌણ ક્યાં છે? અને આ ઘરાગ ને મુખ્ય ગૌણ નથી,
હે ઉપાધિ છે, જો એને હે ઉપાધિ છે બસ,
એને મુખ્ય ગૌણ ક્યાં છે? હે ઉપાધિમાં સાધ્યની સિદ્ધ થાય છે, મુખ્ય ગૌણમાં જાણવાની સિદ્ધ બસ છે,
વસ્તુની સિદ્ધિ થાય છે,
વસ્તુની
સિદ્ધિ, પ્રયોજન કી સિદ્ધિ હોતી છે, ઓર પ્રયોજન કી સિદ્ધિ પૂર્વક પદાર્થ કી સિદ્ધિ હોના
બસ હોના છે બસ. એ લાઈન પેલી નહીં થી સિદ્ધિ થાય છે. નવું તત્વ પ્રમાણ વિશે છે, પછી કહ્યું શુદ્ધ નહીં થી તો એમાંથી છુપાયેલી આત્મજ્યોતિ ને ખેંચી લે,
બરાબર.
જો નહીં નો પ્રયોગ કર્યો કે નહીં, નવ તત્વ છે પ્રમાણ વિશે છે આખો. નવું તત્વ જાણતા સમય દર્શન ક્યાં થાય છે? એને મુખ્ય ગણ કરો તો એ ન થાય, હે ઉપાધે કરો,
પરદ્રવ્ય છે.
હા, પરદ્રવ્ય ત્યારે સાધ્ય વિશે થઈ જાય. પરદ્રવ્ય કયો પછી મુખ્ય ગણ નો પ્રશ્ન ક્યાં રહીએ? જીવના પર્યાય કયો તો મુખ્ય ગણ રહીએ. આ બે પરદ્રવ્ય કરીએ તો કમાલ કરી, કમાલ જ કરી. એને પ્રમાણમાં ન લીધું, પ્રમાણમાં લઈએ તો મુખ્ય ગુણ થઈ જાય,
મુખ્ય ગુણ હોય ને, પરદ્રવ્યમાં મુખ્ય ગુણ નહીં હોતા.
પરદ્રવ્ય કઈ નહીં, આત્મા આત્મા આત્મા
આત્મા.
પરદ્રવ્ય ને સ્વદ્રવ્ય વચ્ચે મુખ્ય ગુણ હોય, દ્રવ્ય ને પર્યાય વચ્ચે મુખ્ય ગુણ હોય. એટલે આચાર્ય ભગવાને ખ્યાલ આવ્યો કે પર્યાય કહેતા ક્યાંક પણ એને પર્યાયનું લક્ષ રહી જાય છે કે વ્યવહાર નહીં તો પર્યાય જીવની કરે કે નહીં. હવે જયારે પરદ્રવ્ય કહીએ ત્યારે વ્યવહાર નહીં ક્યાં આવ્યો? એમાં નહીં તો અભેદમાં ભેદ કરો તો નહીં, પરદ્રવ્યમાં નહીં કે નયા ભાતમાં નાખ્યું,
द्रव्यों को एक
करे उसका
नाम
न छोड़िए नहीं छोड़िए बराबर बहुत अच्छा एक सेट
में
आ बहुत सारा एकदम बता खुश थी गया रिद्धि तो बहुत खुश है
लाइन मड़ी जाए भाई
लाइन मड़ी जाए એને એનો દાખલો એ વૃદ્ધિ બેઠો તો એનો જ જાણવાના વિષયનો પાર એ તો તમે કેવું જ્ઞાન ઉપર છોડી દો તો તમને શાંતિ થાય
સહી વાત એકદમ
એ બધું કેવું જ્ઞાન ઉપર છોડી દો જાણવામાં આકુરતા થાય છે અને જ્યાં સુધી ન જણાય ત્યાં સુધી એના તરફ એનું વલણ યાદ કરે છે બહુ જાણવાની ચિકાસ પ્રકાર છે વિખ્યાતોનો બહુ ખ્યાલ હતા એક વાત ત્યાં બહુ સારી આવી હતી ત્યાં અહીંયા અમે હોઈએ સંધ્યાબેન અહીંયા તો ચર્ચા જોઈ રહી છો કે આખા જગતના જીવો પાપ અને પુણ્યનો વિચાર કરે છે પુણ્ય અને પાપનો વિચાર આખું જગત દિગંબર જૈન હોય કે અજૈન હોય પણ સમય પછીથી જીવ કોઈ વખતે કોઈ જીવ મિથ્યાત્વનો વિચાર કરે છે પછી જરાક એને ખોલ્યું ખુલે ત્યારે ખબર પડે કે ભગવાનની પૂજા કરવા બેઠો એ વખતે કોઈને પૂછો તમે તો કેવા પરિણામ છે ભગવાનના દર્શન કરતા ત્યારે કેવા પરિણામ છે અત્યારે બધા પૂજના પરિણામ કે છે નવો કારપત્રની માળા ફેરતો હતો કેવા પરિણામ હોય તો કસાયની મનતા છે પૂજના પરિણામ છે કોઈ પણ શુભભાવની ક્રિયામાં શાસ્ત્ર વાંચે છે સમય સારો કેવા પરિણામ હોય પાપના હોય જ નહીં પરિણામ બુદ્ધના જ પરિણામ હોય બધી શુભ ભાવ લઈ ગયો ઉપવાસ કર્યો કેવા પરિણામ શુભ ભાવ બ્રહ્મચર્ય અંગીકાર કર્યો પરિગ્રહનું પરિમાણ કર્યું કેવા પરિણામ શુભ ભાવ આ બધા શુભ ભાવ વખતે અન્વયરૂપ મિથ્યાત્વ સાથે છે અન્વયરૂપ જે ઉત્પાદનની સાથે ધ્રુવ છે એમ દાખલો આપ્યો આ જગતને ખબર બહુ ચર્ચા થઈ ઘરમાં તો બહુ ચર્ચા થઈ બહારમાં કહ્યું પણ થોડું કહ્યું બહુ બહુ નહીં ખોલ્યું નહીં બહુ કહી તો દીધું બધી શુભભાવની ક્રિયા વખતે એનો એ રૂપે વિચાર તો હોય જ એમ કહી તો દીધું પણ આ દાખલાઓ આપીને જો કહીને કારણ કે પ્રતિષ્ઠા થવાની હતી જીવધ્વની સાંભળે છે જીવ ત્યારે એક જ પરિણામ હોય પુણ્યના એ વખતે પાપના પરિણામ ન હોય કે નહીં પાપના પરિણામ સાથે અરે હાય હાય ઈ શ્રદ્ધાનો દોષ સાથે રીએ જે અન્વયરૂપ પાપના પરિણામની સાથે પુણ્ય છે પાપની સાથે પાપ ને પુણ્યની સાથે પાપ પાપની સાથે પાપ અને પુણ્યની સાથે પણ પાપ તો અન્વયરૂપ છે એના પુણ્ય પાપ બે ભેદ છે જ નહીં એટલું પાપના પરિણામ હતા અધ્યવસાન થાય છે ને પરને જાણતા ખલાસ આ વિષય લીધો હતો
મૂળ છે લેવા જેવો
છે એમાં ક્યારે દર્શન કરવા ચાંદ ખેડી પ્રતિમા જો તો ખુશ થઈ ગયા એવા એવી રીતે ત્રણ બેલગાલ નીકળતો એવી પ્રતિમા અમને મન ઠરે જોયા જ કરી પ્રતિમાને આ બેઠો દર્શન કરતા પાપ થાય છો શાંતિ બેન બેઠા હારે પાંચ દસ જણા હતા એક વખત ઈશ્વરીય મહાદેવ ગયા ત્યારે એમાં ફરતા હતા બહાર ત્યારે ભરતભાઈને કહ્યું પ્રતિમાના દર્શન કરતી વખતે એમને પાપ થયો તળાવ તરફ જતા હતા ભરતભાઈને કહ્યું ભરતભાઈ ફળને જાણતા પાપ થાય છે, ભગવાનની પ્રતિમાને જાણતા પાપ. પુણ્ય ગણ કરો તમે, પાપને મુખ્ય કરો, અહીંયા તો તમે ચેતશો. કોઈને પૂછો તમે કે એ શું થાય, એ બધે પાપ નહીં, પાપ હોય જ નહીં, કોઈને જ હોય
પાપ જ.
એ ઈશ્વરના ઉપરથી વિષય ચાલ્યો કે સંઘની મનુષ સંઘની જીવ પ્રતિનિધિ હોય એમાં પણ કોક જીવ કોઈ વખતે મિથ્યાત્વનો વિચાર કરે છે. મિથ્યાત્વનો વિચાર કોઈ કરતો નથી. હિંસા, જૂઠ, ચોરી, આ પાપના પરિણામ, ખાવું પીવું, રડવું, એ એ પાપનો વિચાર બધા કરે છે. પણ આ શ્રદ્ધાની વિપરીતતા
એ પાપ ખ્યાલમાં આવે તો નિરંતર ભેદ જ્ઞાન તરફ એનો ઉત્સાહ વધે,
ઉત્સાહ વધે. હા, અને પરને જાણવાનો ને પરને કરવાનો ઉત્સાહ મળી જાય, ભલે છૂટે નહીં, પણ આ જાણે અરે આ કરતા બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિ પર નહીં પાપ લાગે. પાપની સાથે પાપ ને પુણ્યની સાથે પાપ. હવે આ કોણ જાણે કે પુણ્યની સાથે પાપ કે પુણ્ય જ હોય, પુણ્ય હોય તે પાપ ક્યાંથી હોય? કારણ કે એની તો ઓલી ઉલિયા ઉપર નજર છે ને, ચરિત્ર ના પુણ્ય પાપ. પુણ્યની સાથે પાપ હોય વિચાર દ્રષ્ટિ, અને સમ્યક દ્રષ્ટિને પુણ્યની સાથે પાપ ન હોય,
પાપ રહીત
પુન હોય, ત્યારે એને પુણ્યનો બંધી પુન કહેવાય.
અનુભવી જાણે અને તેને અનુભવ કરવો છે તરફ.
હા, સમજવા જેવું છે. પાપ સમય સમયે લાગે છે, એનો વિચાર કરે તો એક વખત તો કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ ઓગળવા માંડે.
વિષયપૂર્વક જ કસાય ઉત્પન્ન થાય, વિષયપૂર્વક જ કસાય ઉત્પન્ન થાય. એકદમ
વિષયપૂર્વક પરને જાણીને પછી કસાય ઉભો થાય. ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે તો મોહ રાગ દ્વેષ થયા વગર તો. અરે નઈ જ્ઞાનમાં કસાય છે, ભૂલો કસાય તો ઠીક, પણ નઈ જ્ઞાનમાં કસાય છે. આકુળતાનું ઉદ્ધન કરે છે ને, ઇન્દ્રિય જ્ઞાનમાં નહીં છે, નરીમાં તો આકુળતા જ હોય ને, એમાં ક્યાં અનાકુળ આનંદ છે? એવું તો ઉત્પાદની સાથે ધ્રુવ અન્વયરૂપ છે, એમાં પુણ્ય પાકની સાથે વિચાર અન્વયરૂપ છે. વિચાર દ્રષ્ટિ પેલા વ્યવહારની ને અસત્યાગ થયો, વ્યવહાર નહીં કોઈ વસ્તુ જ નથી, અસત્યાગ થયો તો આશ્રય કરવા માટે, એનો આશ્રય છોડાવવા માટે, પર્યાયનો આશ્રય છોડાવવા માટે અસત્યાગ થયો. એ ઉપાધિ કરવું હોય ત્યારે અસત્યાગ જ કહેવાય. એ છે, સમજી ગયા? એ ઉપાધિ તત્વ નથી. અસત્યાગ થયો ત્યાં એમ ન સમજવું. હવે જ્ઞાનના પડકારથી વાત કરી, દ્રષ્ટિપ્રધાનથી વાત કરી, હવે જ્ઞાનમાં આવીને વાત કરી છે કે એમ ન સમજવું કે તે સર્વથા અસત્યાર. આશ્રય માટે અસત્યાર થયો તો, પણ જાણવા માટે તો એ સત્યાર પણ છે. કથન છે જ્ઞાનના જ્ઞેયપણે તો છે, જ્ઞાનના ધ્યેયપણે ભલે નથી, ધ્યેય તો છે જ નહીં, પણ જ્ઞાનના જ્ઞેયપણે તો છે. એટલે જ્ઞાનના પડકારથી વાત કરી છે. એમને સમજ્યું કે સર્વથા અસત્યાર છે, કથનચિત અસત્યાર જાણો. આશ્રય છોડાવવા માટે અસત્યાર કયો હતો, પણ એનું અસ્તિત્વ જ નથી બિલકુલ પર્યાયનું, એમને જાણ એમ કહે છે. બરાબર? કારણ કે જયારે એક દ્રવ્યને જુદું, હવે કારણ આપે છે, કારણ કે એક દ્રવ્યને જુદું, પરદ્રવ્યથી જુદું, પોતાના પર્યાયોથી અભેદનું, ગુણથી અભેદ ને પર્યાયથી ઉપયોગથી અભેદ, તેના અસાધારણ ગુણ માત્રને પ્રધાન કરીને, એટલે અસાધારણ ગુણ તો જ્ઞાન છે ને, જ્ઞાન તે આત્મા અથવા જાણે તે આત્મા ઉપયોગ તે આત્મા, એમ એને કરીને કહેવામાં આવે ત્યારે ત્યારે બીજું શું ગૌણ થાય છે? ત્યારે બીજું શું ગૌણ થાય છે એમ, હોય એને ગૌણ કરાય, અવસ્તુને ગૌણ ન કહેવાય. છે તો ગૌણ કરાય, છે ગૌણ કરવાની ચીજ શું છે એ બતાવે છે. ત્યારે પરસ્પર દ્રવ્યોનો નિમિત્ત નૈમિત્તિક ભાવ, હવે જો આમાં એટલો ખુલાસો પહેલા નહોતો કર્યો, અત્યારે કરવાનો. પરસ્પર દ્રવ્યનો નિમિત્ત નૈમિત્તિક ભાવ, કોઈ વખતે એક દ્રવ્યને નિમિત્ત કહેવાય અને બીજાને ઉપાદાન કહેવાય, એ બીજાને પાછું એને નિમિત્ત કહેવાય ને આને ઉપાદાન કહેવાય, એમ પરસ્પર નિમિત્ત નૈમિત્તિક ભાવ એટલું શબ્દ વાપરો. પરસ્પર બે બાજુ નિમિત્ત અને નૈમિત્તિક ઉતાર્યું. હવે એક બાજુ જયારે નિમિત્ત ઉતારો ત્યારે બીજી બાજુ નૈમિત્તિક જ ઉતરે. એ હવે આવ્યો જો બીજામાંથી જો તથા, જો તથા વાપરો શબ્દ, ઓલું તો પરસ્પર નિમિત્ત નૈમિત્તિક બે ને કયો, સમજી ગયા. કોઈ વખતે આત્મા નિમિત્ત થાય, કોઈ વખતે કર્મ નિમિત્ત થાય, કોઈ વખતે કર્મ ઉપાદાન થાય ને આ નિમિત્ત થાય, એમ પરસ્પર વાપરું. હવે તથા નિમિત્તિ તથા પર્યાયો, એમાં જો નિમિત્તિ થતા પર્યાયો નૈમિત્તિક ભાવો તે સર્વ ગૌણ થઈ જાય છે એમ. એમાં એક નિમિત્ત ને બીજું ઉપાદાન થઈ ગયું. નિમિત્ત નૈમિત્તિક કયો તો નિમિત્ત અને અનૈમિત્તિક એમાં પરસ્પર નિમિત્ત ના આવે. ઓલું પરસ્પર નિમિત્તિ સામાન્ય કથન કહે, જેમ કે રાગ ને નિમિત્ત કયો કર્મ નૈમિત્તિક, કર્મનો ઉદય નિમિત્ત તો રાગ નિમિત્ત, એમ અરસપરસ નિમિત્ત કહ્યું એ સામાન્ય કથન. હવે નિમિત્તના લક્ષ્ય જે નૈમિત્તિક ભાવ થાય એ થાય છે, પણ એને ગૌણ કરો. જયારે એક દ્રવ્યને અભેદ એને અસાધારણ ગુણથી કહેવામાં આવે ત્યારે રાગને ગૌણ થઈ જાય. જ્ઞાન તે આત્મા, રાગ નૈમિત્તિક ભાવ કે આત્મા નહીં, થાય છે છતાં તે આત્માનું અસાધારણ લક્ષણ નથી, ગૌણ થઈ જાય છે. હવે આગળ એક અભેદ દ્રવ્યની દ્રષ્ટિમાં તેઓ પ્રતિભાસતા નથી, નૈમિત્તિક ભાવો દેખાતા નથી. નિમિત્તિ થતા રાગાદી ભાવો નૈમિત્તિક હવે સામાન્ય જ્ઞાયકની દ્રષ્ટિમાં એ દેખાતા નથી. કયું છે, છે ખરું, પણ ત્યારે કે એના ઉપર નજર કરો તો, આના ઉપર અભેદની નજર કરો તો દેખાતા નથી એમ. પ્રતિભાતા નથી માટે તે સર્વત્ર દ્રવ્યમાં નથી, દેખાતા નથી માટે આત્મામાં રાગ નથી એમ. હા જો કેટલી અવરચોડ અંદરને અંદરની ગોઠવણી કરી, માટે તે સર્વ બધા નૈમિત્તિક ભાવો તે સર્વ દ્રવ્યમાં નથી એમ કથનચિત નિષેધ કરવામાં આવે છે. જો તે ભાવોને તે દ્રવ્યમાં કહેવામાં આવે કદાચિત તો તે વ્યવહાર નથી, કહી શકાય છે રાગ આત્મામાં થાય છે કથનચિત કહી શકાય છે. બસ આવો નૈ વિભાગ છે. પહેલો પારો બીજી વાર થયો અચ્છી તરફ સાહેબ, એ તમે જયારે માનતા હતા ને ત્યારે આ લીટીમાં મને ખ્યાલ આવ્યો કે આનો આ અર્થ થોડો જુદો પડે છે. આમાં પરસ્પર નિમિત્ત
બે વાર લીધું ને,
હા બે વાર
પરસ્પર નિમિત્ત નૈમિત્તિક ભાવ તથા નિમિત્તિ થતા પર્યાય,
હા બે એને લીધું ને, જુદું પાડ્યું એને, તો જુદું પાડ્યું તો કંઈક માં હોય ને હેતુ. હવે બીજો ત્રીજો પારો ચલો. અહીં શુદ્ધ નૈની દ્રષ્ટિથી કથન છે, તેથી એમ સિદ્ધ કર્યું છે કે આ સર્વભાવોને સિદ્ધાંતમાં જીવના કયા છે તે વ્યવહારથી કયા છે. જો તે નિમિત્ત નૈમિત્તિક ભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો તે વ્યવહાર કથનથી સત્યાર્પણ કહી શકાય છે. આમ જો તો કથનથી સત્યાર છે, આમ જો તો નથી. જો સર્વથા સત્યાર્થ જ કહેવામાં આવે તો સર્વ વ્યવહારનો લોપ થાય, પર્યાયનો લોપ થઈ જાય, અને સર્વ વ્યવહારનો લોપ થતા પરમાર્થનો પણ લોપ થાય, સાંખ્યમત આવી જાય, અનિમતિ થઈ જાય. માટે જીનદેવનો ઉપદેશ શ્યાદવાદરૂપ સમજે સમ્ય જ્ઞાન છે, અર્થાત સર્વથા એકાંત વિખ્યાત છે. કેમ કે જ્ઞાનમાં શ્યાદવાદ કથનચિત મુખ્ય ગૌણ એ જ્ઞાનનો ધર્મ છે, દ્રષ્ટિમાં કથનચિત નથી ને મુખ્ય ગૌણ એ નથી. એ તો ખરેખર આમાં આનો અભાવ છે એમ પણ નથી જાણતું. આ જ હું જ છું બસ. આ સામાન્યમાં વિશેષની નાસ્તી છે એ તો જ્ઞાન થઈ ગયું. ભલે દ્રષ્ટિકોણ છે જ્ઞાન, પણ જ્ઞાન થઈ ગયું. શ્રદ્ધા તો આમાં આ નથી. એક વામ બસ, હું તો નાયક છું, હું તો પરમાત્મા છું બસ.
સ્વભાવથી પરમાત્મા,
સ્વભાવથી પરમાત્મા, નિશ્ચય નીતિ પરમાત્મા નહીં. થઈ ગયો ટાઈમ. હા એવું છે ને, કોઈ વખતે દ્રષ્ટિની મુખતા વાત કરે, કોઈ વખતે પ્રમાણથી, કોઈ વખતે નહીંથી, એમ ભક્તો વખત એ જુદું ન પાડે. પછી તો આપણે સમજી લો, કોઈને જ્ઞાનનો દ્રોહ થતો હતો ને, એને જ્ઞાનનો દ્રોહ મટાડવા માટે આ વાત છે. શ્રદ્ધાની વાત ઉપર ચડી જાય અને જ્ઞાનનો દ્રોહ થઈ જાય તો ભૂલ થાય. સંશુદ્ધિ માટે બરાબર છે, જ્ઞાનની શુદ્ધિ માટે પાઠ છે. 265 ગાથામાં છે, 265 કલ્પમાં છે. જ્ઞાનની સંશુદ્ધિ માટે છે, દ્રષ્ટિની શુદ્ધિ માટે નથી. વિવક્ષા સમજે તો બધું સમજાય, એવું ન સમજાય. વેપારીને કહે કે આ બધી સાડીઓ છે એમાં કઈ સાડી ખરાબ? કોઈ ખરાબ નથી, મારી દુકાન માલ જ ખરાબ નથી, બધો માલ સારો છે,
બધો મારો છે અને બધું સારો છે,
સારો છે અને પૈસા કેટલી લીધો છે અને બધો વેચવો છે. ખરાબ કહો તો કોઈ મારે ઘરા જ આવે નહીં. બધો માલ દુકાનમાં સારો જ માલ રાખીએ છીએ અમે, હલકો નબળો માલ રાખતા જ નથી.
બધા ધર્મો મારા છે, રાગ એ મારું ધર્મ છે,
મારો ધર્મ છે,
કઈ ભૂતગલ નું ધર્મ
ના, ભૂતગલ નથી, ભૂતગલ નથી, બરાબર છે. પદાર્થની સિદ્ધિ, જ્ઞેની સિદ્ધિ, ધ્યેયની સિદ્ધિ, આત્મા
વિભાગ
મોટો ફેર છે બેમાં. પદાર્થની સિદ્ધિ એક વાત છે, પ્રયોજન સ્થિતિ બીજી વાત છે. કાપડની દુકાનનો દાખલો બહુ સરળ આવે, એમાં હજી સમજાઈ જાય. દુષ્ટાંત ઓછા જ આવે છે, જોકે પણ છતાં આવે તો પછી ટંકો જ કેળ આવે.
ધબાકા દ્રષ્ટાંત એકદમ સાંગો પામ પૂરો ઘટે છે, ગટકાવ કરીને પછી આંદો
આવે
એકદમ. આ દ્રષ્ટાંત બહુ સારો છે, વેપારી ને ગ્રાહક. રજની કે મને તો બે પ્રકારના અનુભવ છે, વેપારીનો અનુભવ છે અને ગ્રાહકનો અનુભવ છે. કેમ કે એ પણ માલ લાવતો હોય ને બહારથી, એ ગ્રાહક
થઈ લઈને જાય છે ને, બરાબર છે, એ ઉપાધિ કરીને લઈ આવે માલ, સારો માલ વીણીને લઈ આવે.
એટલે માલ લેવા માટે ગ્રાહક થવું પડે છે અને વેચવા માટે વેપારી.
અધિકાર